એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે મનોવિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ. એક એવા વિચારક જેમણે આપણા મનની અંદર રહેલી ગૂંચવણો, સપનાઓ અને યુનો ઊંડી ઈચ્છાઓને સમજવાનો પ્રયત્ન કર્યો, કાર્લ ગુસ્તાવ યુંગ.
હા, યુંગ નામ તો ઘણું સાંભળ્યું હોય, પણ એમના વિચારો ખરેખર ક્રાંતિકારી હતા.
બિલકુલ. અને આ જટિલ પણ અદ્ભુત દુનિયાને સમજવા માટે આપણે મદદ લઈશું બ્રિટિશ મનોચિકિત્સક અને યુંગિયન વિશ્લેષક એન્થોની સ્ટીવન્સના બે પુસ્તકોના સારાંશની. એક છે જંગ કોમ્પ્રિહેન્સિવ સમરી અને બીજું જંગ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ પુસ્તકો ખરેખર સારા છે, કારણ કે સ્ટીવન્સ યુંગના જે ગહન વિચારો છે ને તેને બહુ સરળતાથી રજૂ કરે છે.
હા, અને યુંગ આજે પણ એટલા જ મહત્વના કેમ છે એ સવાલ થાય.
એ એટલા માટે કે યુંગ ખાલી માનસિક બીમારીઓની વાત નથી કરતા, એ તો જીવનના જે મોટા પ્રશ્નો છે ને, આપણે કોણ છીએ, આ જીવનનો અર્થ શું, આપણી સાચી ભૂમિકા શું છે, આ બધાને સ્પર્શે છે. આજકાલ જુઓ ને કેટલા લોકો અંદરથી એક ખાલીપો, એક દિશાહીનતા અનુભવે છે, ત્યાં યુંગના વિચારો ખરેખર માર્ગદર્શક બની શકે છે.
એટલે સ્ટીવન્સ આપણને સમજાવે છે કે યુંગનું આ એનાલિટિકલ સાયકોલોજી એ આપણને આપણી જાતને ઊંડાણથી ઓળખવામાં મદદ કરે છે.
બરાબર. અને આપણે જેમના થકી યુંગને સમજી રહ્યા છીએ એ એન્થોની સ્ટીવન્સ વિશે પણ થોડું જાણી લઈએ.
હા, એ જરૂરી છે.
તેઓ ફક્ત મનોચિકિત્સક કે યુંગિયન એનાલિસ્ટ જ નથી, એમની પાસે સાયકોલોજી અને મેડિસિન બંનેની ડિગ્રી છે. આ બહુ ઓછું જોવા મળે.
ઓહ, એટલે ડબલ પર્સ્પેક્ટિવ.
હા, અને એમની ખાસિયત એ છે કે પરંપરાગત જે સાયન્ટિફિક મેડિકલ સાયકિયાટ્રી છે અને યુંગનું જે ડેપ્થ સાયકોલોજી છે એ બે વચ્ચે એક પુલ બાંધવાનો પ્રયત્ન કરે છે.
અને પુલ બાંધવાની રીત પણ એમની અલગ છે ને, પેલી ઉત્ક્રાંતિવાદી મનોચિકિત્સાની વાત.
હા, બરાબર પકડ્યું. ઇવોલ્યુશનરી સાયકોલોજી, સ્ટીવન્સ યુંગના મુખ્ય વિચારો, ખાસ કરીને આર્કિટાઇપ્સ, જે મનમાં રહેલા મૂળભૂત પેટર્ન્સ છે, એને આધુનિક જીવવિજ્ઞાન અને પ્રાણી વર્તનશાસ્ત્ર સાથે જોડે છે.
એટલે એમનું કહેવું એમ છે કે આ આર્કિટાઇપ્સ કઈ હવામાંથી નથી આવ્યા.
ના, બિલકુલ નહીં. એ કહે છે કે આ તો લાખો વર્ષના માનવ ઉત્ક્રાંતિનું પરિણામ છે, જાણે આપણા માનસિક અંગો હોય ને એવા, જે આપણને જીવનની અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
વાહ, આ તો યુંગના વિચારોને વધુ યુનો ગ્રાઉન્ડેડ બનાવે છે, વૈજ્ઞાનિક આધાર આપે છે.
ચોક્કસ, એમને રહસ્યવાદમાંથી બહાર લાવીને વાસ્તવિકતાની નજીક લાવે છે.
તો હવે સ્ટીવન્સના પુસ્તકો પર આવીએ. એમનો મુખ્ય ઉદ્દેશ શું છે, કોના માટે લખાયા છે?
એમનો હેતુ બહુ સ્પષ્ટ છે. યુંગના જે સિદ્ધાંતો છે, જે ક્યારેક થોડા જટિલ લાગી શકે.
હા, લાગે છે.
હા, એને સ્પષ્ટ સરળ ભાષામાં સમજાવવાનો, પછી ભલે તમે સામાન્ય વાચક હો, મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હો કે પછી મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ.
એટલે આ માત્ર યુંગની જીવનકથા નથી.
ના, જરાય નહીં. આ તો એમના મુખ્ય વૈચારિક યોગદાન પર ફોકસ કરે છે. સામૂહિક અચેતન મન શું છે, આર્કિટાઇપ્સ કેવી રીતે કામ કરે છે, અને સૌથી અગત્યનું, પેલી વ્યક્તિગતકરણની પ્રક્રિયા,
ઇન્ડિવિજ્યુએશન,
પોતાની જાતને શોધવાની અને બનવાની પ્રક્રિયા.
બરાબર. સ્ટીવન્સ આપણને યુંગની આખી સફર કરાવે છે, ફ્રોઇડ સાથેના એમના શરૂઆતના સંબંધો, પછી એમના મતભેદ, અને કેવી રીતે યુંગે પોતાનો અલગ રસ્તો બનાવ્યો, એ બધું જ.
અને સ્ટીવન્સની મુખ્ય દલીલ શું છે આ પુસ્તકોમાં?
એમની મુખ્ય દલીલ એ છે કે યુંગનું મનોવિજ્ઞાન આપણને માણસને સમજવા માટે એક વધુ સર્વગ્રાહી એટલે કે હોલિસ્ટિક દ્રષ્ટિકોણ આપે છે.
હોલિસ્ટિક એટલે
કે એ ફક્ત રોગના લક્ષણો પર ધ્યાન નથી આપતું, પણ વ્યક્તિના જીવનમાં અર્થની શોધ, હેતુની જરૂરિયાત અને પેલું આધ્યાત્મિક પાસું છે ને, એને પણ મહત્વ આપે છે,
જે આજકાલ બહુ જરૂરી લાગે છે.
ખૂબ જ. સ્ટીવન સમજાવે છે કે યુંગના વિચારો આપણને આપણા અંગત અનુભવોની દિવાલો તોડીને સમગ્ર માનવ જાતના સાર્વત્રિક અનુભવો સાથે જોડે છે. એટલે આ પુસ્તકો ફક્ત મનોરોગ સમજવા માટે નથી.
ના, એ સામાન્ય માનસિક વિકાસ માટે આપણી સાચી ઓળખ, આપણી ભૂમિકા શું છે, આપણું લક્ષ્ય શું છે, એ સમજવા અને એક વધુ સંતોષી જીવન જીવવા માટે પણ એક ફ્રેમવર્ક આપે છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ. યુંગે મનની રચના કેવી રીતે સમજાવી છે સ્ટીવન્સની દ્રષ્ટિએ?
યુંગે કહ્યું કે આપણું મન છે ને, એ કોઈ સપાટ જમીન જેવું નથી, એમાં ઘણા લેવલ છે, સ્તરો છે. સૌથી ઉપર જે આપણે રોજ અનુભવીએ છીએ તે છે અહમ, ઈગો, આપણી સભાન ઓળખ, આપણું હુંપણું, આપણી ઈચ્છાશક્તિ.
જે આપણે વિચારીએ છીએ કે હું આવો છું કે મારે આમ કરવું છે, એ બધું અહમ.
હા, પણ યુંગ કહે છે કે આ તો બસ શરૂઆત છે, મોટાભાગનો ખેલ તો પડદા પાછળ ચાલે છે.
એટલે કે પાણીની નીચે.
બરાબર, અહમની નીચે આવે છે વ્યક્તિગત અચેતન, પર્સનલ અનકોન્શિયસ. આ થોડું ફ્રોઇડના અચેતનના ખ્યાલ જેવું છે.
ઓકે, એમાં શું હોય?
આમાં આપણી ભૂલાઈ ગયેલી યાદો હોય, દબાવી દીધેલી લાગણીઓ હોય, એવા અનુભવો જે કદાચ આપણને યાદ રાખવા નથી ગમતા. અને આપણા અંગત જીવનના અનુભવોમાંથી બનેલા કોમ્પ્લેક્સ.
કોમ્પ્લેક્સ એ શું છે?
કોમ્પ્લેક્સ એટલે ભાવનાત્મક રીતે ખૂબ જ ચાર્જ્ડ થયેલા વિચારો, યાદો અને લાગણીઓનો એક સમૂહ. જાણે એક નાનું ગૂંચળું, જેમ કે કોઈને સત્તા સામે વાંધો પડતો હોય તો ઓથોરિટી કોમ્પ્લેક્સ હોઈ શકે, કોઈને હંમેશા પોતાની જાત પર શંકા રહેતી હોય તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ.
અચ્છા, અને આ બધું અજાણતા આપણા વર્તનને અસર કરે.
બિલકુલ, અને આ વ્યક્તિગત અચેતનની પણ નીચે, સૌથી ઊંડાણમાં, યુંગનો સૌથી મૌલિક અને ક્રાંતિકારી વિચાર છે.
સામૂહિક અચેતન, કલેક્ટિવ અનકોન્શિયસ, આ થોડો સમજવો અઘરો લાગે છે.
હા, કારણ કે આ આપણા અંગત અનુભવોથી નથી બનતું, આ તો આખી માનવ જાતિનો સહિયારો માનસિક વારસો છે.
સહિયારો વારસો એટલે
પેઢી દર પેઢી ઉતરી આવેલી માનસિક વૃત્તિઓ, પ્રતિભાવ આપવાની રીતો, અનુભવોને સમજવાની પેટર્ન, જાણે આપણા મનની એક બ્લુપ્રિન્ટ.
ઓકે.
સ્ટીવન્સ એને ઉત્ક્રાંતિના સંદર્ભમાં સમજાવે છે. એ કહે છે કે લાખો વર્ષોના જે સાર્વત્રિક માનવ અનુભવો છે ને, જન્મ, મૃત્યુ, પ્રેમ, શક્તિ, માતા પિતા, સંઘર્ષ, એમાંથી આ ઘડાયું છે, એક માનસિક અંગ જેવું.
વાહ, એટલે આપણે બધા ક્યાંક ને ક્યાંક અંદરથી જોડાયેલા છીએ.
હા, એક ઊંડા સ્તરે.
તો આ સામૂહિક અચેતનમાં શું રહેલું છે? એના બિલ્ડિંગ બ્લોક્સ શું છે?
એના મૂળભૂત તત્વો છે આર્કીટાઇપ્સ. અને સ્ટીવન્સ અહીં બહુ સ્પષ્ટતા કરે છે.
શું?
કે આ આર્કીટાઇપ્સ કોઈ નિશ્ચિત છબીઓ કે પાત્રો નથી. એવું નથી કે બધાના મનમાં માતાની એક જ સરખી મૂર્તિ હોય.
તો પછી શું છે?
એ તો જન્મજાત વલણો છે, અનુભવવાની, સમજવાની અને પ્રતિભાવ આપવાની રીતો છે, પોટેન્શિયાલિટીઝ, શક્યતાઓ છે.
ઉદાહરણ આપી શકો?
સ્ટીવન સરખામણી કરે છે કે જેમ પક્ષીને માળો બનાવવાની વૃત્તિ જન્મજાત હોય છે, એને કોઈ શીખવતું નથી, તે માણસ પણ માતા, પિતા, બાળક, હીરો, વિલન એટલે કે શેડો, ભગવાન જેવા સાર્વત્રિક અનુભવોને ઓળખવાની અને એના પ્રત્યે ભાવનાત્મક રીતે પ્રતિભાવ આપવાની એક આંતરિક ક્ષમતા સાથે જન્મે છે.
અને આ જ આર્કીટાઇપ્સ પછી આપણી વાર્તાઓમાં, દંતકથાઓમાં, ધર્મોમાં દેખાય છે.
બરાબર, દુનિયાભરની સંસ્કૃતિઓમાં જે કોમન થીમ્સ, પાત્રો, પ્રતીકો જોવા મળે છે ને, એ આ આર્કીટાઇપ્સની જ અભિવ્યક્તિ છે. આપણા સપનામાં પણ એ જ દેખાય છે.
ઓકે, તો આ આર્કીટાઇપ્સ આપણા જીવનમાં શું ભાગ ભજવે છે?
ખૂબ જ મહત્વનો, આપણા વ્યક્તિગત વિકાસ માટે, આપણી ભૂમિકા સમજવા માટે અને જીવનના ધ્યેય સુધી પહોંચવા માટે આને સમજવા જરૂરી છે. ચાલો કેટલાક મુખ્ય આર્કીટાઇપ્સની વાત કરીએ.
હા, ચોક્કસ.
પહેલું છે પર્સોના. લેટિનમાં એનો અર્થ થાય મહોરું.
મહોરું?
હા. સમાજમાં આપણે જે અલગ અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ ને, એક સારા દીકરા તરીકે, એક જવાબદાર કર્મચારી તરીકે, એક મિત્ર તરીકે, એ વખતે આપણે જે ચહેરો બતાવીએ છીએ, જે વર્તન કરીએ છીએ, એ આપણો પરસોના છે.
એ તો જરૂરી છે ને સમાજમાં રહેવા માટે.
જરૂરી છે, પણ જો આપણે આ મોહરાને જ આપણું સાચું સ્વરૂપ માની લઈએ, જો આપણે આપણી ભૂમિકા સાથે એટલા એકાકાર થઈ જઈએ કે આપણી અંદર બીજું શું છે એ ભૂલી જઈએ, તો મુશ્કેલી થાય.
એટલે કે આપણી સાચી ઓળખ ખોવાઈ જાય.
બરાબર.
પછી આવે છે શેડો.
શેડો
આપણો અંધારો ભાગ.
ઓહો, આ શું છે?
આમાં આપણા વ્યક્તિત્વના એવા પાસા છે જેને આપણે સ્વીકારવા નથી માંગતા, જેને આપણે દબાવી દઈએ છીએ. નકારાત્મક લાગતી વૃત્તિઓ, ગુણો, જેમ કે ગુસ્સો, ઈર્ષ્યા, લોભ, સ્વાર્થ, ક્રૂરતા.
પણ આ તો બધામાં થોડું ઘણું હોય ને?
હોય જ. યુંગ કહે છે કે આ શેડોનો સામનો કરવો, એને સમજવો, એને સ્વીકારવો, એ આત્મજ્ઞાન અને સંપૂર્ણતા માટે અનિવાર્ય છે. એને દબાવવાથી એ વધુ શક્તિશાળી બનીને આપણને અજાણતા કંટ્રોલ કરે છે. આપણી ભૂમિકાનો આ અસ્વીકૃત ભાગ પણ આપણો જ છે, એ સ્વીકારવું પડે.
અચ્છા, આગળ
પછી આવે છે એનિમા અને એનિમસ. આ બહુ રસપ્રદ છે. એનિમા એટલે પુરુષના અચેતનમાં રહેલું સ્ત્રી તત્વ, અને એનિમસ એટલે સ્ત્રીના અચેતનમાં રહેલું પુરુષ તત્વ.
દરેક પુરુષમાં સ્ત્રી અને સ્ત્રીમાં પુરુષ. હા, મનોવૈજ્ઞાનિક સ્તરે આ આપણા વિજાતીય સંબંધોને, ખાસ કરીને પ્રેમના સંબંધોને ખૂબ પ્રભાવિત કરે છે. આપણે ઘણીવાર સામેની વ્યક્તિમાં આપણી એનિમા કે એનિમસની છબી જોઈએ છીએ.
ઓકે, એટલે આકર્ષણ અને ગેરસમજ બંનેનું કારણ હોઈ શકે.
ચોક્કસ, આને સમજીએ તો સંબંધો વધુ વાસ્તવિક બને. અને છેલ્લે સૌથી મહત્વનો આર્કિટાઇપ, સેલ્ફ.
સેલ્ફ એટલે આપણો અહમ?
ના, અહમ નહીં. સેલ્ફ એનાથી ઘણું મોટું છે. એ આપણા સંપૂર્ણ માનસનું, સભાન અને અચેતન બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. એ આપણા વ્યક્તિત્વનું સાચું કેન્દ્ર છે. સંપૂર્ણતા, એકતા અને ઓર્ડરનું પ્રતીક છે.
ઓકે.
યુંગના મતે જીવનનું જે અંતિમ ધ્યેય છે, આપણી અંતિમ ભૂમિકા, એ આ સેલ્ફ સાથે જોડાઈને, અહમને એના માર્ગદર્શન હેઠળ લાવીને સાચા અર્થમાં આપણે પોતે બનવાનું છે.
ખૂબ ઊંડી વાત છે. આ તો થઈ મનની રચના અને આર્કિટાઇપ્સની વાત. યુંગે લોકોના સ્વભાવના તફાવતો વિશે પણ કંઈ કહ્યું છે ને, પેલા ટાઈપ્સ?
હા, એમના મનોવૈજ્ઞાનિક પ્રકારો, સાયકોલોજિકલ ટાઈપ્સનો સિદ્ધાંત પણ બહુ પ્રચલિત છે. એમણે મુખ્યત્વે બે વલણો ઓળખ્યા.
હા, ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ, એ તો સાંભળ્યું છે.
બરાબર. અંતર્મુખતા એટલે જેમની એનર્જી, જેમની લાઈફ ફોર્સ મુખ્યત્વે અંદરની તરફ વળે, વિચારો, લાગણીઓ, આંતરિક દુનિયા તરફ. એ લોકો એકાંતમાં રિચાર્જ થાય.
અને બહિર્મુખતા?
એમની ઉર્જા બહારની દુનિયા તરફ વળે, લોકો, પ્રવૃત્તિઓ, બહારની વસ્તુઓ તરફ. એમને લોકો સાથે હળવા મળવાથી એનર્જી મળે.
એટલે કોઈ એક જ હોય એવું જરૂરી નથી?
ના, યુંગે કહ્યું કે બધામાં બંને વલણ હોય, પણ એક વધુ પ્રભાવી હોય.
ઓકે, અને આ સિવાય બીજું શું?
આ બે વલણ સાથે એમણે ચાર મુખ્ય કાર્યો પણ ઓળખ્યા, જેના દ્વારા આપણે દુનિયાને સમજીએ છીએ અને નિર્ણયો લઈએ છીએ. આ ચાર કાર્યો બે વિરોધી જોડીમાં છે.
કઈ કઈ જોડી?
પહેલી જોડી છે નિર્ણય લેવા માટે, વિચાર થિંકિંગ વિરુદ્ધ લાગણી ફીલિંગ,
એટલે તર્ક વિરુદ્ધ ભાવના.
હા, વિચાર, તર્ક, વિશ્લેષણ અને શું સાચું કે ખોટું છે તેના પર ભાર મૂકે છે, જ્યારે લાગણી વ્યક્તિગત મૂલ્યો, સંબંધો અને શું સારું કે ખરાબ લાગે છે તેના પર ભાર મૂકે છે.
અને બીજી જોડી?
એ માહિતી મેળવવા માટે છે, સંવેદના વિરુદ્ધ અંતસ્ફુરણા.
આ થોડું સમજાવો.
સંવેદના એટલે આપણી પાંચ ઇન્દ્રિયો દ્વારા મળતી નક્કર માહિતી પર ધ્યાન આપવું, અત્યારે શું છે, હકીકતો શું છે. જ્યારે અંતસ્ફુરણા એટલે શક્યતાઓ, ભવિષ્ય, છુપાયેલા અર્થો અને પેટર્ન પર ધ્યાન આપવું, વોટ કુડ બી.
અચ્છા, એટલે કોઈ વ્યક્તિ આ ચારમાંથી કોઈ એક રીતે વધુ કામ કરતી હોય?
હા, દરેક વ્યક્તિમાં એક કાર્ય પ્રભાવી હોય, બીજું સહાયક હોય. આ સમજવાથી આપણને આપણી અને બીજાની સ્ટ્રેન્થ અને વીકનેસ સમજાય, સંબંધોમાં પણ મદદ મળે. પેલો MBTI ટેસ્ટ આના પર જ આધારિત છે.
હા, માયર્સ બ્રિક્સ, જોકે એ થોડું સિમ્પ્લિફાઈડ વર્ઝન છે, ખરું ને?
બરાબર, એ યુંગના મૂળ વિચારોનું થોડું સરળીકરણ છે.
હવે આવીએ યુંગના સૌથી મહત્વના ખ્યાલ પર, જે તમે પહેલા પણ ઉલ્લેખ કર્યો, વ્યક્તિગતીકરણ પ્રક્રિયા,
ઇન્ડિવિજ્યુએશન. યુંગ માનતા હતા કે મનોવૈજ્ઞાનિક વિકાસ કંઈ બાળપણમાં કે યુવાનીમાં પૂરો નથી થઈ જતો, એ તો.
અને એ યાત્રા એટલે વ્યક્તિગતકરણ.
હા,
અને આનો અર્થ પરફેક્ટ બનવું એવું નથી, દોષરહિત બનવું એમ નહીં, પણ પોતાની અંદર જે અનન્ય ક્ષમતાઓ છે, જે સ્વભાવ છે, એને ઓળખીને અને પોતાના વ્યક્તિત્વના બધા જ પાસા, સારા અને નરસા, સભાન અને અચેતન, એ બધાને એક સાથે લાવીને સંપૂર્ણ બનવું, હોલ બનવું, અવિભાજિત બનવું,
સાચા અર્થમાં પોતે બનવું,
આ જ જીવનનો મુખ્ય ધ્યેય, આપણી ભૂમિકા.
બરાબર કહ્યું. અને સ્ટીવન સમજાવે છે એમ, આ પ્રક્રિયા ઘણીવાર જીવનના બીજા ભાગમાં, મિડલ એજ પછી, વધુ વેગ પકડે છે.
કેમ?
કારણ કે ત્યારે વ્યક્તિ બાહ્ય સફળતા, પૈસા, પદ, નામ એનાથી આગળ વધીને અંદરની શાંતિ, અર્થ અને આત્મજ્ઞાન તરફ વધુ ધ્યાન આપે છે.
એટલે આ પ્રવાસ સરળ નથી?
જરાય નહીં. એમાં પોતાના પેલા સામાજિક મોહરાઓ, પરસોનાથી થોડા મુક્ત થવું પડે, પોતાના શેડોનો હિંમતથી સામનો કરવો પડે, એનિમા એનિમસને સમજવા પડે અને છેવટે જીવનનું કેન્દ્ર અહમથી ખસેડીને સેલ્ફ તરફ લઈ જવાનો પ્રયાસ કરવો પડે.
આમાં મદદ શું મળે?
યુંગે સ્વપ્ન વિશ્લેષણ અને સક્રિય કલ્પના એક્ટિવ ઇમેજિનેશન જેવી ટેકનિક્સ વિકસાવી છે જે આ પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, પોતાની ભૂમિકાને વધુ ઊંડાણથી સમજવાની અને જીવવાની.
સરસ. તો આ આખી ચર્ચા અને સ્ટીવન્સના અર્થઘટન પરથી મુખ્ય સંદેશાઓ શું તારવી શકાય?
પહેલો અને કદાચ સૌથી આશ્ચર્યજનક લાગે એવો સંદેશ છે સામૂહિક અચેતનનું મહત્ત્વ. આપણે ખાલી આપણા અંગત અનુભવોની જ પેદાશ નથી, પણ એક ઊંડા સાર્વત્રિક માનસિક વારસાના આપણે ભાગ છીએ. આ સમજ આપણને એકલતામાંથી બહાર કાઢે છે અને આખી માનવજાતિ સાથે જોડે છે. આપણી દંતકથાઓ, પ્રતીકો, કળા એ બધું આનું જ પ્રતિબિંબ છે.
બીજો મુદ્દો?
બીજો છે વિરોધી તત્વોનું સંકલન. યુંગ કહે છે કે માનસિક સ્વાસ્થ્ય માટે વિરોધાભાસી લાગતા તત્વો વચ્ચે બેલેન્સ જરૂરી છે. તર્ક અને લાગણી, અજવાળું અને અંધારું, શેડો,
એટલે સમસ્યાઓને દબાવી નહીં.
એને સમજવી, સ્વીકારવી અને એને એકબીજાના પૂરક તરીકે જોવી, આ એક જરૂરી પણ થોડી અઘરી ભૂમિકા છે. જે વસ્તુ આપણને હેરાન કરે છે ને, એ ઘણીવાર આપણા અંદરના જ કોઈ અસંતુલન તરફ ઇશારો કરતી હોય છે.
ત્રીજો મુદ્દો, જે આજકાલ બહુ જ રેલેવન્ટ છે, અર્થ અને હેતુની શોધ.
બિલકુલ. યુંગે ભાર મૂક્યો કે માણસ ફક્ત ભૌતિક જરૂરિયાતોથી નથી જીવતો, એને જીવનમાં કોઈ અર્થ, કોઈ હેતુ, કોઈ દિશાની જરૂર પડે છે. આ એક મૂળભૂત માનવીય ભૂખ છે. અને યુંગનું મનોવિજ્ઞાન આ આધ્યાત્મિક અને અસ્તિત્વલક્ષી પાસાને ખૂબ મહત્ત્વ આપે છે, જે આજના સમયમાં ખૂબ જરૂરી છે. આપણો સાચો હેતુ શું છે એ શોધવું એ જ મોટો પડકાર છે.
ચોથો મુદ્દો પણ રસપ્રદ છે, માનસનો વળતર આપનારો સ્વભાવ, કમ્પેન્સેટરી નેચર.
હા, યુંગ માનતા હતા કે આપણું મન છે ને એક સેલ્ફ રેગ્યુલેટિંગ સિસ્ટમ છે, એ હંમેશા બેલેન્સ શોધવાનો પ્રયત્ન કરે છે.
એટલે
ઘણીવાર આપણા સપના, આપણી ભૂલો કે પછી માનસિક તકલીફો એ અચેતન મન દ્વારા આપણા સભાન મનના કોઈ એક પક્ષીય વલણને સુધારવાનો પ્રયાસ હોય છે.
અચ્છા,
એટલે સમસ્યાઓ ખાલી નેગેટિવ નથી, ના, એ અચેતન તરફથી મળતો એક મહત્ત્વનો સંદેશ પણ હોઈ શકે છે જે આપણને વૃદ્ધિ તરફ દોરી જાય. જાણે આપણું અંદરનું મન આપણને સાચો રસ્તો બતાવતું હોય.
અને પાંચમો મુદ્દો,
જીવનભર વિકાસનો દ્રષ્ટિકોણ. ફ્રોઇડ માનતા હતા કે વ્યક્તિત્વ મોટે ભાગે બાળપણમાં જ ઘડાઈ જાય, પણ યુંગે કહ્યું ના, મનોવૈજ્ઞાનિક વિકાસ તો આખી જિંદગી ચાલે છે,
ખાસ કરીને પેલી વ્યક્તિગતકરણની પ્રક્રિયા દ્વારા.
હા, એટલે દરેક ઉંમરના પોતાના પડકાર છે અને વિકાસની તક પણ છે. મિડલાઇફ ક્રાઇસિસ હોય કે વૃદ્ધાવસ્થા, એને ખાલી સમસ્યા તરીકે જોવાને બદલે આત્મશોધની નવી તક તરીકે જોઈ શકાય. આપણી ભૂમિકા અને ધ્યેય સમય સાથે બદલાઈ શકે છે.
આ વિચારો ખરેખર ગહન છે. સ્ટીવન્સના સારાંશમાંથી કોઈ એવા કોટ્સ દેવા વિચારો છે જે આ બધું સચોટ રીતે રજૂ કરે?
હા, યુંગના વિચારોમાંથી ઘણા એવા વાક્યો છે જે આપણને વિચારતા કરી દે. સ્ટીવન્સના સારાંશમાંથી આવા કેટલાક મુખ્ય વિચારો જોઈએ.
પહેલો વિચાર, જે સીધો પેલા વ્યક્તિગતકરણ અને જીવનના ધ્યેય સાથે જોડાયેલો છે, તમે ખરેખર કોણ છો તે બનવું એ જ જીવનભરનો વિશેષાધિકાર છે.
આ બહુ પાવરફુલ છે. મતલબ કે સમાજ કે બીજા લોકો શું ઈચ્છે છે એ પ્રમાણે જીવવાને બદલે આપણી અંદર જે સાચું છે, જે આપણો સ્વભાવ છે, જે આપણો હેતુ છે, એને શોધીને જીવવું એ જ સૌથી મોટી વાત છે.
બીજો વિચાર, જે સંબંધો અને આત્મજ્ઞાન વિશે છે. બીજાઓ વિશે જે બધું આપણને હેરાન કરે છે તે આપણને પોતાની જાતને સમજવા તરફ દોરી શકે છે.
હા, આ પેલું પ્રોજેક્શન અને શેડો, જે વસ્તુ આપણને બીજામાં નથી ગમતી ને, એ ઘણીવાર આપણા પોતાના જ અસ્વીકૃત પાસાનું પ્રતિબિંબ હોય છે.
એટલે બીજાને દોષ દેવાને બદલે પોતાની અંદર જોવાનું.
બરાબર, આ આત્મનિરીક્ષણ માટેનો માર્ગ છે.
ત્રીજો વિચાર, જે અચેતન અને સભાનતા વિશે છે. જ્યાં સુધી તમે અચેતનને સભાન નહીં બનાવો ત્યાં સુધી તે તમારા જીવનને નિર્દેશિત કરશે અને તમે તેને ભાગ્ય કહેશો.
આનો અર્થ એ કે જો આપણે આપણા અંદરના ડર, ઈચ્છાઓ, કોમ્પ્લેક્સીસથી અજાણ રહીશું તો એ જ આપણા નિર્ણયો લેશે અને આપણને લાગશે કે આ તો નસીબ છે.
પણ જો આપણે એને સમજીએ
તો આપણે વધુ સભાન પસંદગી કરી શકીએ, ભાગ્યના ગુલામ બનવાને બદલે જીવનના માલિક બની શકીએ.
અને ચોથો વિચાર સંબંધો વિશે.
હા, બે વ્યક્તિત્વોનું મિલન બે રાસાયણિક પદાર્થોના સંપર્ક જેવું છે. જો કોઈ પ્રતિક્રિયા થાય તો બંને રૂપાંતરિત થાય છે.
એટલે કે સાચા સંબંધો હંમેશા પરિવર્તન લાવે છે.
હા, જ્યારે બે લોકો ખરેખર એકબીજાના સંપર્કમાં આવે, પછી એ મિત્રતા હોય, પ્રેમ હોય કે થેરાપી, બંનેમાં બદલાવ આવે છે. સંબંધો આપણને ઘડે છે.
સરસ. હવે સૌથી અગત્યનો સવાલ, આ બધા જટિલ લાગતા વિચારો રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે? નોકરી, કુટુંબ, સંબંધોમાં?
બહુ બધી રીતે. પહેલું તો પોતાની જાતને સમજવામાં. આપણો ટાઈપ કયો છે? ઇન્ટ્રોવર્ટ કે એક્સ્ટ્રોવર્ટ? આપણી શક્તિ શું છે? આપણી નબળાઈ શું છે? આપણો શેડો શું કહે છે?
આ બધું જાણવાથી શું ફાયદો?
આપણને ખબર પડે કે આપણને કેવા કામમાં મજા આવશે, કેવા લોકો સાથે ફાવશે, આપણે વધુ પ્રમાણિક બની શકીએ, આપણા સપના શું કહે છે એના પર ધ્યાન આપી શકીએ. આ બધું આપણી સાચી ભૂમિકા સમજવામાં મદદ કરે.
બીજું, સંબંધો સુધારવામાં?
હા, પેલું એનિમા એનિમસ. હા, એ સમજાય તો ખબર પડે કે આપણે કેમ અમુક લોકો તરફ આકર્ષાઈએ છીએ અથવા કેમ ગેરસમજ થાય છે. બીજા પર આપણી અપેક્ષાઓ લાદવાનું ઓછું થાય તો સંબંધો વધુ હેલ્ધી બને.
અને કારકિર્દીમાં?
આપણી પ્રકૃતિને અનુરૂપ કામ પસંદ કરીએ તો સંતોષ મળે. જે કામ આપણા સ્વ સાથે જોડાયેલું હોય ને, એ થકાવતું નથી પણ એનર્જી આપે છે. આપણી સાચી ભૂમિકા કામમાં પણ શોધવી પડે છે.
આ સિવાય
બાળ ઉછેરમાં, દરેક બાળક યુનિક છે. એના સ્વભાવને સમજીને એને મદદ કરવી, આપણા વિચારો એના પર લાદવા નહીં.
હા, એ બહુ જરૂરી છે.
સર્જનાત્મકતામાં, યુંગની ટેકનિક્સ આપણી અંદરની ક્રિએટિવિટીને બહાર લાવી શકે છે, પછી એ કળા હોય કે પ્રોબ્લેમ સોલ્વિંગ.
અને સામાજિક સમજ?
હા, સામૂહિક અચેતન અને આર્કિટાઇપ્સ આપણને સમજાવે છે કે સમાજમાં અમુક ટ્રેન્ડ કેમ ચાલે છે, અમુક નેતાઓ કેમ આટલા પોપ્યુલર થાય છે, કે પછી અમુક સામાજિક પૂર્વગ્રહો આટલા ઊંડા કેમ છે. આ આપણને સમાજને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
તો આખી ચર્ચાના અંતે તમારા માટે મુખ્ય શીખ શું રહી? મારા માટે મુખ્ય શીખ એ છે કે માનવ મન ખરેખર એક અજાયબી છે, જેમાં પ્રકાશ પણ છે અને અંધારું પણ. અને સાચું સ્વાસ્થ્ય એ નથી કે અંધારું દૂર થઈ જાય, પણ એ છે કે આપણે એ બંનેને સ્વીકારીએ, એમની વચ્ચે એક સંતુલન શોધીએ. આ એક સતત ચાલતી યાત્રા છે, કોઈ ફિક્સ ડેસ્ટિનેશન નથી.
અને મારા માટે સૌથી મૂલ્યવાન વાત એ છે કે યુંગનો કામ છે ને, એ તર્ક અને આત્મા, વિજ્ઞાન અને અર્થ, આ બે છેડાઓને જોડે છે.
હમ,
એ આપણને યાદ અપાવે છે કે આપણી અંદર આપણા અચેતનમાં ખાલી સમસ્યાઓ નથી, પણ જ્ઞાનનો, માર્ગદર્શનનો અને સર્જનાત્મકતાનો એક વિશાળ ભંડાર પણ છે.
બરાબર.
અને એની સાથે સંવાદ કરવો, એને સમજવું, એ ખાલી માનસિક શાંતિ માટે નહીં, પણ એક સંપૂર્ણ, પ્રમાણિક અને અર્થપૂર્ણ જીવન જીવવા માટે, આપણી સાચી ભૂમિકા બજાવવા અને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે જરૂરી છે.
અને સ્ટીવન્સ જે રીતે આ બધું ઉત્ક્રાંતિના સંદર્ભમાં મૂકે છે, એ ખરેખર આજના સમય માટે બહુ સુસંગત બનાવે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.